તારીખ 9/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 537, 538 અને 539 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 315
પ્રશ્ન કર્યો છે. મેં આખો દિવસ સવારથી સાંજ સુધી પરના કાર્ય કર્યું છે અને ન કરું તેમ આપ કહો છો, શું કહે છે? અમારા પરિણામ તો એકત્વ બુદ્ધિ એવા પ્રવર્તે છે કે આખો દિવસ અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ, એમાં પર પદાર્થ સંબંધીના કાર્યો અમે કરીએ છીએ એવું તો અમને લાગે છે. આપનો ઉદ્દેશ છે કે સ્વકાર્ય કરો, આત્માનું કાર્ય કરો, પણ અમારે તો શરીરથી માંડીને અનેક કામો અમે કરીએ છીએ. ખાવું, પીવું, હાલવું, ચાલવું, બોલવું, આવું જોવું, ઈચ્છા પ્રમાણે અનેક કામો કરીએ છીએ. ભ્રાંતિગતપણે શરીરમાં અને બીજા જળ પદાર્થના કાર્ય આત્મા પૂતી કરે છે એવું મને ભાસે છે. જ્ઞાનીના જ્ઞાનમાં, જ્ઞાનીની નજરમાં એ ભ્રાંતિ છે. સંસારી જીવને તો એમ લાગે છે કે ખરેખર હું પર પદાર્થના કાર્યો કરું છું, ખરેખર કરું છું એમ એને લાગે છે. ઉત્તર આપો છે કે પરનું ન કરવું એમ અમે નથી કહેતા કે પરનું કામ તમે કરી શકો છો કે નહીં કરતા અને સ્વનું કરજો એમ કહેવા માંગતા નથી. પરનું ન કરવું કાર્ય તમારે એમ નહીં, પણ પરનું કાર્ય આત્મા કરી શકતો જ નથી ભાવ કરે છે. અનેક પર પદાર્થોના કાર્યો કરવાનો આત્મા ભાવ કરે છે, પણ ખરેખર આત્મા તે પર પદાર્થોના કાર્યો કરી શકતો નથી. વસ્તુ સ્થિતિ આ છે. ન કરવું એમની, પણ અહીં તો આત્મા શરીરાદી પરદ્રવ્યનું કાર્ય કિંચિત માત્ર પણ કરી શકતો જ નથી. પર પદાર્થને પછી 539માં નીચે એ વાત લીધી છે કે બીજા દ્રવ્યને કરે તો નહીં પણ અડે પણ નહીં. આત્મા રૂપી ચેતન પદાર્થ જળ પદાર્થના કાર્ય તો કરે નહીં, પણ જળ પદાર્થને સ્પર્શી પણ શકાય નહીં. જળ ચેતનને સ્પર્શે છે અને ચેતન જળને સ્પર્શે છે એ વસ્તુના સ્વરૂપમાં નથી. બંને પદાર્થો પોતાના જ દ્રવ્યગુણ પર્યાયમાં પરિણમી રહ્યા છે. કોઈ કોઈમાં પરિણમે છે, કોઈ કોઈને સ્પર્શે છે એવું બનતું નથી. પણ અનાદિથી એવું પદાર્થની ભિન્નતાનું જ્ઞાન નહીં હોવાથી અને અનુભવ નહીં હોવાથી અનાદિથી અજ્ઞાનપણે અભિન્નતા એને સ્વીકારી હોવાથી એ એમ જ સ્વીકારીને ચાલે છે. ઘણા કાર્યો પર પદાર્થમાં પોતાની ઈચ્છા અનુસાર નહીં થતા હોવા છતાં એને શંકા પણ પડતી નથી કે આ કાર્ય હું કરી શકું છું કે આ કાર્ય હું નથી કરી શકતો, એની એને શંકા પણ પડતી નથી. જો કરી શકતો હોય તો એને બધા કાર્યો એનાથી થવા જોઈએ. નહોતું બોલવું ને બોલાઈ ગયું, ને બોલવું તું ને ન બોલાયું, આ બોલવું તો એને આધીન છે કે નહીં, એમ કહેવું તું પણ ત્યાં કહી શકાયું નહીં અને નહોતું કહેવું તે કહેવાયું, એવો અનુભવ થાય છે. શા માટે એમ બને છે? એને વસ્તુના વિજ્ઞાનની દ્રષ્ટિએ અથવા વસ્તુના સ્વરૂપ અનુસાર એનું જ્ઞાન નથી, તેથી પર પદાર્થોના કાર્યો કરી શકું છું એમ માને છે. અહીંયા કહે છે કે આત્મા શરીરાદી પરદ્રવ્યનું કાર્ય કિંચિત માત્ર પણ કરી શકતો જ નથી, એવું પણ નથી કે થોડુંક કરી શકે છે અને થોડુંક નથી કરી શકતો. ઈચ્છા અનુસાર થાય ત્યારે એને કાર્ય કરી શક્યો, ન થયું ત્યારે ન કરી શક્યો, દવા લાગુ પડી ત્યારે રોગ મટાડી શક્યો, દવા ન લાગુ પડે એમાં એ શું કરે, એમ કથનચિત કરી શકે છે એવો પણ આમાં શ્યાદવાદ લાગુ પડતો નથી. એવું કોઈ લઈ આવે શ્યાદવાદ અનુસાર જૈન દર્શન તો શ્યાદવાદમય છે, કથનચિત પરના કાર્યો કરી શકાય, કથનચિત પરના કાર્યો ન કરી શકાય, એ ગડબડ ગોટા ચાલે એવું નથી, એ શ્યાદવાદને સમજ્યો નથી. શ્યાદવાદ તો એમ છે કે સ્વનું કાર્ય કરી શકે અને પરનું કાર્ય કરી શકે નહીં, એમ શ્યાદવાદ છે. સ્વનું પણ કથનચિત કરી શકે અને પરનું પણ કથનચિત કરી શકે એવો શ્યાદવાદ નથી. પરનું કરવાની એનામાં શક્તિ જ નથી, અનંત ગુણમાંથી કોઈ ગુણ એવો નથી. એ રાજમલજીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે કોઈને શંકા થશે કે આત્મામાં અનંત ગુણો છે તો કોઈ ગુણ એવો પણ હશે કે જેથી પરપદાર્થનું પણ આત્મા કાર્ય કરી શકે? કે છય દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે, બધા છય દ્રવ્યોમાં બધામાં અનંત ગુણ હોવા છતાં કોઈનામાં કોઈ પણ એક ગુણ એવો નથી કે બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે. આમ છદ્મસ્તને પ્રતીતિ હોય છે સ્વદ્રવ્યની અને અન્ય છય દ્રવ્યની, અનંત ગુણોનું એને જ્ઞાન છે. જો અનંત ગુણમાં કોઈ નથી એમ ક્યાંથી કીધું? અનંત ગુણનું જ્ઞાન એમાં આવી ગયું છે. પરનું કરવાની એનામાં શક્તિ જ નથી, પણ પરમેશ્વર તો સર્વશક્તિમાન કહેવાય છે ને જગતની અંદર. લોકોએ કલ્પેલું પરમેશ્વરનું સ્વરૂપ અને નામ પાડ્યું પરમ ઐશ્વર્ય જેને છે તે પરમેશ્વર. પરમ ઐશ્વર્ય છે તો પછી એ જગતના સર્વ પદાર્થોનું કાર્ય કરી શકે? અરે સર્વ પદાર્થનું નહીં, કોઈ એક પદાર્થનું પણ કાર્ય કરી શકે નહીં. જેના સમૂહ શરણમાં લાખો કેવળી થાય, કરોડો સમ્યક દ્રષ્ટિ થાય, કેવળી લાખો થાય તો સમ્યક દ્રષ્ટિ કેટલા થાય, કે કરોડો સમ્યક દ્રષ્ટિ થાય, કરોડો મુનિઓ થાય. કોનું કર્યું કે કોઈનું? જૈન પરમેશ્વરે કોઈનું કાંઈ કર્યું નથી. પણ વાણી કરે છે કે નહીં? કે વાણી પણ કરતા ભગવાનની વાણી એમ તો કહેવાય છે કે બોલાય છે. પાણીનો પ્યાલો બોલાય છે, ભગવાનની વાણી બોલાય છે. નિમિત્ત જોઈને ઉચ્ચાર કરવામાં આવે છે, નિમિત્તત્વ ત્યાં માત્ર રહ્યું છે એમ બતાવવું છે બરોબર. પણ તે આત્મા વાણીના પરમાણુઓની પર્યાયનું સર્જન કરે છે, ઉત્પન્ન કરે છે, રચના કરે છે. એમને ઈચ્છા તો નથી કે હું મારી સિદ્ધ અવસ્થા કરું, અર્જન્ટ થઈ ગયો હવે હું મારી સિદ્ધ અવસ્થા કરું એવી ઈચ્છા છે?
નહીં,
ઈચ્છા નથી. એ જ્ઞાનમાં પહેલા સમયે જણાઈ ગયું છે કે સ્વદ્રવની સિદ્ધ અવસ્થા ક્યારે થશે, થશે એ જણાયું છે, થાય છે તે જણાશે. પહેલા કરેલું શા માટે મોડું કરું? ગાડીમાં જવાનું શા માટે મોડું કરું? એવું અસમાધાન જ્ઞાનીને પણ જો વર્તતું નથી તો અરિયંતને તો સવાલ રહેતો નથી. પરિણમન અપેક્ષાએ તે પદાર્થનું પરિણમન હોવાથી અરિયંત અવસ્થામાંથી સિદ્ધ અવસ્થા પોતે કરી છે એમ કહેવાય, પણ એનો અર્થ કદાપી એવો નથી કે ઈચ્છા સહિત એવી અવસ્થા એ ઈચ્છે ત્યારે કરે, ન ઈચ્છે ત્યારે ન કરે, એવો એનો અર્થ થતો
નથી.
તે કાર્યરૂપ હોવાથી, તે દ્રવ્યનું તે કાર્ય હોવાથી, તે આત્માએ તે કાર્ય કર્યું એમ કહેવાય છે. પણ એ થયું છે એના સકાળે, પોતે કરતા હોવાથી પોતાના કાર્યનો કરનારો ગણાય છે, પણ છતાં કલ્પના પ્રમાણે ઈચ્છા પ્રમાણે એ કરવામાં આવે છે એમ છે? સિમંદર ભગવાન અરિયંત પદે કેટલા વર્ષ રહેશે? લાખો વર્ષ જશે, લાખો વર્ષ સુધી એ પદે રહેશે. ઈચ્છા છે રહેવાની? ઈચ્છા છે અસિદ્ધ પદની કે કાંઈ નથી? એક ન્યાય તો સમ્યક દ્રષ્ટિને ઈચ્છા નથી. શ્રીમદજી લખે છે એક જગ્યાએ, સમ્યક દ્રષ્ટિ મોક્ષને ઈચ્છતો નથી, એવું લખ્યું છે. ઈચ્છતો નથી એનો અર્થ શું છે? કરતા બુદ્ધિએ કરવા ચાહતો નથી. પોતાની અવસ્થામાં અલ્પકાળમાં મોક્ષ થઈ જશે એવી પ્રતીતિ પોતાના સંબંધી પોતાને વર્તે છે. બસ એ પ્રતીતિ હોવાથી એને પછી આકૃતારૂપ ઈચ્છા નથી. જે ઈચ્છા આકૃતા સહિત થાય છે એવો પ્રકાર, જે અજ્ઞાનીને ઉપજે છે એવો પ્રકાર સમ્યક દ્રષ્ટિને નથી, એમ કહેવા માટે એમ કહી દીધું કે સમ્યક દ્રષ્ટિ મોક્ષને ઈચ્છો. મોક્ષ નથી જોતો તો શું જોઈએ છે? કે કાંઈ જોતું નથી, બધું મળી ગયું છે. પોતાનું જે પરિપૂર્ણ સ્વરૂપ એનો પત્તો લાગી ગયો છે, મળી ગયું છે એનો અર્થ કે એનો પત્તો લાગી ગયો છે, પછી એને વાંછા નથી, એટલે એને નિર્મમત્વ છે એમ કહેવામાં આવે છે. કેમકે પોતાના જ અભિજ સ્વરૂપમાં પોતાને પોતાની વાંછા હોય અને તે ઉપસ્થિત હોય એની વાંછા હોય, વાંછા તો અનુપસ્થિત ચીજની હોય છે. પોતાનું સ્વરૂપ તો ત્રિકાળ સદાય વર્તમાનમાં હાજરા હજુર છે, પછી એની વાંછા કરવાનો એને કારણ રહેતો નથી. અહીંયા એ પ્રશ્ન નથી, અહીંયા તો પર પદાર્થનું કાર્ય કરવાની ચર્ચા ચાલે છે. 537માં કે પરનું કરવાની એનામાં શક્તિ જ નથી, છતાં હું આખો દિવસ પરના કાર્ય કરું છું તેમ માનવું એ મિથ્યાત્માનું મોટું પાપ છે. કિંચિત માત્ર આત્મા પર પદાર્થનું કાર્ય નહીં કરી શકતો હોવા છતાં હું 24 કલાક અનેક પર પદાર્થોના કાર્ય કરું છું એમ માનવું તે મોટું મિથ્યાત છે. મિથ્યાત્નું એ મોટું પાપ છે. એ પર પદાર્થોના કાર્યો કરી શકતો હોવાનું માનીને મિથ્યાત્વને ઘૂંટે છે, નિરંતર એ મિથ્યાત્વને ઘૂંટે છે. હવે ધર્મને બહાને એને કેટલી ક્રિયાઓ કરી મન વચન કાયાની, અને કેટલું મિથ્યાત ઘૂંટ્યું એનો હિસાબ કાઢે તો સમજાય. સમ્યક દ્રષ્ટિ જીવ ક્રિયા કરે છે ને પણ તે ભાવ કરે છે એમ જાણે છે ને માને છે કે આ ક્રિયા હું કરું છું નહીં, ફક્ત પોતાને ભાવ થાય છે તે પ્રકારનો શુભરાગ થાય છે એટલું એને જ્ઞાન થાય છે. એવું જ્ઞાન કદાપી થતું નથી સમ્યક દ્રષ્ટિને કે શરીરનું કાર્ય મેં કર્યું. સ્વપ્નમાં પણ એને એવું જૂઠું સ્વપ્નું આવતું નથી કે હું પરપદાર્થોના કાર્યો કરી રહ્યો છું અથવા કરું છું. તો જાગતા તો એને એ ભ્રાંતિ થવાનો પ્રશ્ન રહેતો નથી. બે પદાર્થની ભિન્નતા અનુભવ સહિત સમ્યક દ્રષ્ટિને કેવી વર્તે છે કે બે પદાર્થોનું બીજા પદાર્થનું કાર્ય કરવાનું સપનું પણ એને આવે નહીં. ઠીક, પૂર્વે અજ્ઞાન હતું એ સંસ્કાર વશનો આવે કે ગયા એ સંસ્કાર આવે, એવું પરિણતિનું બળ છે. ઊંઘમાં પરિણતિ ચાલે છે કે નહીં? સમ્યક દ્રષ્ટિ ઊંઘી જાય, ઊંઘ આવે, ગાઢ નિંદ્ર આવે, આત્માનું ભાન ભૂલાઈ જાય એ વખતે કાંઈ, ત્યારે પણ પરિણતિ ચાલે છે, સભાન પણ છે. માણસને જગાડે છે નહીં, હાથ પાડીને હોકારો ક્યાંથી દે છે? હું ફલાણો છું એ પરિણતિ એને ચાલુ છે. એમ હું આત્મા છું ને સર્વ અન્ય દ્રવ્યોથી સર્વથા ભિન્ન છું એવી પરિણતિ નિરંતર જેને ચાલુ છે એને એવું સપનું પણ આવતું નથી કે હું પરપદાર્થોના કાર્યો મેં કર્યા. એટલો બધો જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામમાં મોટો તફાવત છે, મોટો ફેરફાર છે. આ એમ કે છે કે આખો દિવસ હું સવારથી સાંજ સુધી કામ કરું છું, દુકાન ચલાવી, અરે એક ગ્રાહક તો એવો હતો કે નહોતો સમજતો એને સમજાવી દીધો, અને હું જ સમજાવી શકું, મારાથી જ સમજે, છોકરાઓનું કામ નહીં, ભાગીદારનું કામ નહીં, મોટાનું કામ નહીં, મારું કામ એ મારું જ કામ ને હું કરું એ હું જ કરું, મળી ગયો હું કરું 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 કરીને મોટું મિથ્યાત્વનો પાપ ઘટે છે. કેટલું નુકસાન છે કે મોટું મિથ્યાત્વનો પાપ ઘટે છે. ખરેખર તો મૂળમાં અભિમાનનો પ્રકાર ક્યાંથી ઉત્પન્ન થાય છે એનો જો વિચાર કરવામાં આવે તો સ્વપદને ભૂલીને, મૂળ નિજ પદને ભૂલીને વર્તમાન અવસ્થામાં અહમ પણ કર્યું, ત્યાંથી શરૂ થઈ ગયું, ત્યાંથી શરૂ થઈ ગયું. પરપદમાં નિજ પદ માયનું અહમ પણ કર્યું, બસ ત્યાંથી ચાલુ થઈ ગયું. પછી એનો વિસ્તાર થાય છે ત્યારે એમ કહે છે કે આ શરીર તે હું, આ બધા સંપત્તિ મારી, આટલી આબરૂ મારી, અને આટલો આટલો મારો મોટામાં મોટો પ્રભાવ પડીને મારા પ્રભાવથી હું આટલા આટલા કાર્યો કરું છું, અને ખાસ કરીને પુણ્યયોગમાં જીવ વધારે ભૂલે છે. કેમ કે પુણ્યયોગ એવો છે, ઈચ્છા હોય ને કામ થતું જોવામાં આવે. પૂર્વ પુણ્યના યોગથી સ્વયં પરમાણુઓના હોઠા ગોઠવાય છે, માણસ ચોપાટ રમે છે ને દાણા નાખે છે, હોશિયારી શું કામ આવે? જો એને ઈચ્છા પ્રમાણે જ બધા પાસા સરખા પડતા હોય તો બાજી લાંબી ચાલે નહીં. પણ ઘણા ચક્રાવાત ખાય છે એ બતાવે છે કે એની ઈચ્છા પ્રમાણે પાસા પડતા નથી. અહીં તો નાખે છે ને કે નાખે છે ભલે, ઈચ્છા કરે છે ભલે, પણ એની ઈચ્છા પ્રમાણે થતું નથી. સવારથી સાંજ સુધીના રોજિંદા જીવનમાં એ એટલો અવલોકન તો કરે કે આમાં જીવ કેટલું કાર્ય કરે છે, જીવમાં જીવ ભાવ સિવાય બીજું કેટલું કામ કરે છે, જીવ જીવ ભાવને કરે છે કે બીજું પણ કરે છે, આટલું તો અવલોકન કરે તો એને જણાશે કે આ ભાવ કરવાથી કોઈ આગળના કાર્ય કરવાની મર્યાદા નથી. મોટાને તો તું સમજાવી શકે એ વાત નથી, પણ નાના છોકરાને તું સમજાવી શકે એમ નથી. એ જીદલી એક નથી માનવું, નથી માનતી માને જેવું કઈ થોડું છે, બે વર્ષનું બાળક હોય તો ન માને, સુઈ જતો કે નથી સુ, જાગવું છે, જાગતો કે નહીં, હવે ઊંઘવું છે, શું કરવાનું. એક પદાર્થ, એક રજકણ, એક જીવ કોઈ કોઈને આધીન છે એ વસ્તુના સ્વરૂપમાં તદ્દન સ્વતંત્રતા છે. અને સર્વ પદાર્થોની, સર્વ જીવોની અને સર્વ અજીવોની સર્વ અવસ્થાઓ જ્યાં સ્વાધીન અને સ્વતંત્ર પોતપોતાની રીતે થાય છે ત્યાં એમાં હસ્તક્ષેપ કરવાની આકુલતા કરવી એ કર્તવ્ય નથી, કરવા યોગ્ય નથી. ગુરુનું પુણ્ય એના શુભ ભાવના નિમિત્તે બંધાયેલું છે, પણ એ રજકણો છે, એ સ્વયં બંધાણા છે. જીવે તો માત્ર પુણ્ય ભાવ કર્યો છે એટલી જ એની મર્યાદા છે. કહેવાય એમ કે એને પુણ્ય કર્મ બાંધ્યો, કર્મ તો સ્વયં બંધાણો છે, એના ભાવ તો માત્ર નિમિત્ત થયેલા, બસ એથી વધારે કાંઈ
નથી.
એને વર્તમાનમાં એ તપાસવાનું છે કે પૂર્વકર્મ અનુસાર સંયોગ વિયોગ આદિ અનેક પ્રકારની જે કાંઈ ગોઠવણ થશે તે થશે, આ આત્મા કાંઈ કરી શકતો નથી, તો એના પરિણામને સ્વભણી પોતા પ્રત્યે વળવાનો અવકાશ થાય. જો આવું વસ્તુનું સ્વરૂપ સમજાય તો એને અવકાશ થાય,
બરોબર.
નહીતર એને પર તરફથી પર સન્મુખતા છોડીને સ્વસન્મુખ થવું એ અવસર કદાપી આવે
નહીં.
આ અભ્યાસ કરવા જેવો છે. હું કાર્ય કેટલું કરું છું સવારથી સાંજ સુધીમાં, હું કાર્ય કેટલું કરું છું, બસ એટલું એને અવલોકન કરીને તો નક્કી કરે, પોતાના પરિણામના પ્રયોગને તો તપાસે, ચાલતા પરિણામને તપાસીને સમજે, એટલે કે ચાલતા અનુભવને તપાસીને સમજે, એમ અનુભવની પદ્ધતિથી સમજે, એ સમજણ છે, સમજણ કરવાની સાચી રીત છે.
બરાબર.
માત્ર શાસ્ત્ર વાંચી જાય કે સાંભળી જાય અને તર્ક ન્યાયથી સંમત કરે કે સમજણ કરે એની સમજવાની પર્યાપ્ત પદ્ધતિ નથી, એ અધૂરી પદ્ધતિ છે, એ અધૂરી શીખવાની પદ્ધતિ છે, એ પૂરી પદ્ધતિ નથી. આત્મલક્ષ્મી તેજ સાચી લક્ષ્મી છે અને તેજ સાવકાર છે.
બરોબર.
લક્ષ્મી વાળાને સાવકાર કે છે,
સાવકાર કહેવાય.
અત્યારે તો કઈ લક્ષ્મી વાળા સાવકાર નથી, અત્યારે પરિસ્થિતિ ઉલટી છે. આથી માત્ર એક કહેવાય છે જગતમાં, આત્મલક્ષ્મી છે તે સાચી લક્ષ્મી છે અને જેને આત્મલક્ષ્મી પ્રગટ કરી છે તે સાચો સાવકાર છે. આમ છે, એ ખરો સાવકાર છે. આ સાવકાર ને ચોર ની વાત ચાલશે આમાં. જળની લક્ષ્મી વાળો તો પરને પોતાનું માનતો હોવાથી ચોરો છે, બીજાની ચીજ ને એને પોતાની માની છે. આ ક્રિયા મેં કરી, ભગવાન કહે છે કે ચોર છું. પણ આવી કડક ક્રિયા કરી તો કે મોટો ચોર છું. ઠીક, જેટલી દ્રઢતા કરે છો એટલી તારા પર પદાર્થના સ્વામિત્વની ભાવના છે તીવ્ર થાય છે, એ મોટો અપરાધ છે. ખરેખર એ અપરાધ છે. અપરાધ થી સજા થાય છે, અપરાધ થી બંધન થાય છે. કયો અપરાધ? કે પરની ચીજને, પર ચીજને પોતાની માનવી, તે એનો અપરાધ છે. શરીર ઉપર તારો અધિકાર નથી, શરીરના એક વાળ ઉપર તારો અધિકાર નથી, અને દુનિયા આખીના કામ કરવાનો અધિકાર લઈને તું ફરે છો, કે છે કે મોટો ચોર છો, મોટો ગુનેગાર છો. ચોર છો એટલે મોટો ગુનેગાર છો, અપરાધ કરે છો. વસ્તુ વ્યવસ્થાના કાનૂનનો ભંગ છે એની અંદર. જે કાયદો છે સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, પરસ્પર સર્વથા ભિન્ન છે, સર્વદા ભિન્ન છે. એ કાયદાનું ઉલ્લંઘન કરીને હું અપરાધ કરે છો કે હું પરપદાર્થના કાર્ય હું કરું છું, એ ગુનેગાર છે. એની સજા આપોઆપ મળે છે તે જ વખતે આકુલતા થાય છે, કર્મબંધન થાય છે, અને જીવને એની સજા મળે છે. પોતાના છે જ કે બી હોય તો ડ્રાફ્ટ કઢાવીને હારે લઈ જાય. જો એના પૈસા હોય તો દીકરાને માથે દેવું કરીને જાય.
બરોબર,
મારે અહીંયા જરૂર પડે, હું અહીંયા કરી લીધે, તારે જે કરવું હોય મારે જોશે તો હારે લઈ જાય. આમાં તો લૌકિકમાં તો એવું બોલાય છે, કાંઈ હારે નહીં આવે, ચાર ચાર નાળીએ હારે આવશે એમ કે છે. ખરેખર તો ચાર નાળીએ હારે આવતા આવે છે, કાંઈ નાની હારે બાંધે છે એ ફોડી નાખવા નાખે છે. આ પરિસ્થિતિ છે, એનો દેહ હારે આવતો નથી, પછી બીજું હારે આવવાનો
સવાલ નથી.
એકલો જન્મો મર્યો પણ
એકલો,
અનંત પરિભ્રમણ કર્યું એકલા, અને મોક્ષમાં જશે તો
એકલો.
ગાથા આવે છે ને, આવું આત્માનું જે એકત્વ સ્વરૂપ છે એ બાર ભાવનામાં એકત્વ નામની ભાવના છે. કે હે જીવ, તું સર્વત્ર એકલો છો, બીજાની હુંફે તું જીવે છો, કે મારે આટલું કુટુંબ પરિવાર છે, મારે મારું રહેવાનું ઘર છે, મારે ખાવા પીવાને, આજીવિકાને જીવવા નભવાના સાધનોની વ્યવસ્થા થઈ ગઈ છે, હવે મને વાંધો નથી, અને મારા ટેકેદારો ઘણા છે એટલે મને કાંઈ વાંધો નથી, કહે છે કે એ બધી જે હુંફ છે એ તને ભ્રાંતિ થઈ ગઈ છે, અને એ તને ભ્રાંતિ રખડાવશે, બીજું કઈ કરાવશે
નહીં,
એ ભ્રાંતિ તને રખડાવશે. એને કહે છે કે અહીંયા ચોર છે. આત્મલક્ષ્મી એટલે ગુણની લક્ષ્મી, જે ગુણ પ્રગટ થાય છે આત્મા માં નિર્દોષ, એ ખરેખર સંપત્તિ છે. એટલું તો સામાન્ય માણસ કે છે. આચાર્ય રજની સાહેબ અત્યારે વાત કરતા ઓરેટરી ઘણી છે કે આત્માની શાંતિ, શાંતિ તે સંપત્તિ છે, અને બાકી બધું આપત્તિ ને વિપત્તિ છે.
બધું એવા વાપરે
બહુ સરસ વાત આવે છે. અંદરમાં પરિણમન કેટલું છે એ શાંતિનું. મૂળ ગુણની લક્ષ્મી તો પ્રત્યેક આત્મામાં અનંત ગુણ છે, પણ એનું ભાન ન હોય તો એને દારિદ્ર્ય છે, અને એના ભાનમાં જે ગુણ પ્રગટ થાય છે એ ગુણને ખરેખર પ્રગટ થયેલી લક્ષ્મી, પ્રાપ્ત થયેલી લક્ષ્મી, મળેલી લક્ષ્મી કહેવામાં આવે છે. એવી લક્ષ્મી જેની પાસે છે તે જ આ જગતમાં સાવકાર છે. સાવકાર છે એટલે સાચા છે, સાચો પ્રમાણિકતાથી વેપાર કરે તે સાવકાર. સાવકાર તો એને કહીએ ને, શરાફ નથી કહેતા આપણે. સાચો પ્રમાણિકપણે વ્યવસાય કરે, ઉપયોગનો વેપાર, ગુણલક્ષ્મી પ્રગટ કરીને જેનો ચાલે છે તે સાવકાર છે, અને જેનો ઉપયોગ પરપદાર્થમાં સ્વામિત્વ કરે છે આ બધું મારું, એ ચોર છે, ગુનેગાર છે, એવું અહીંયા સાહુકાર અને ચોરનો વિભાગ છે, એ વ્યાખ્યા છે. આત્મલક્ષ્મીનો મહિમા આવે, સ્વભાવનો જેને મહિમા છે એને વિભાવથી માંડીને વિભાવના કોઈ વિષયનો મહિમા રહેતો નથી, અથવા જેને ચૈતન્ય સ્વભાવનો મહિમા છે એને જળની રુચિ અને પુણ્યની રુચિ હોતી નથી. આમ ઉલટાવે તો આમ છે કે જેને જળની ને પુણ્યની રુચિ છે એને ચૈતન્ય સ્વભાવની રુચિ નથી, કેમ કે અન્ય તત્વ છે. પુણ્ય તત્વ છે તે અન્ય તત્વ છે, રુચિ એવી ચીજ છે કે બે જગ્યાએ કામ કરતી નથી. કોઈ એમ કહે કે થોડું દુઃખ પણ ભલે હોય અને થોડું સુખ પણ ભલે હોય, ખાટો મીઠો બે સ્વાદ આવે, ત્યાં તો એમ ઈચ્છે છે કે એકાંતે મારે સુખ જોઈએ, પૂરેપૂરું જોઈએ, અને કિંચિત માત્ર મારે દુઃખ જોઈએ. પુણ્યમાં તો તને દુઃખ છે કે સુખ છે એ તો આકુલિત ભાવ છે. જેને પુણ્યનો મહિમા છે બીજી રીતે કહીએ તો, એટલે કે અન્ય તત્વનો જેને મહિમા છે એને સ્વતત્વની ઓળખ સુદ્ધા નથી. મહિમા તો આવે ક્યાંથી? જો એને સ્વતત્વની ઓળખ હોય તો એનો મહિમા હોય તો એને અન્ય તત્વનો મહિમા આવે નહીં. અન્ય તત્વનો મહિમા આવે છે એ સિદ્ધ કરે છે કે એને પોતાના સ્વતત્વની ઓળખાણ થઈ નથી. સ્વતત્વમાં રહેલો જે ગુણ ભંડાર જેને અહીંયા લક્ષ્મી કહી છે, એ ગુણ ભંડાર એવો છે કે એને ઓળખનાર, એને જાણનાર, એને છોડીને બીજાનો મહિમા કરે એ પ્રશ્ન રહેતો નથી, બની શકે નહીં.
બરોબર.
અને બને તો એને ઓળખો છે એ વાત રહેતી નથી, કે આપોઆપ એ સૂચિત થાય છે એને ઓળખાણ થઈ નથી. કેટલી વાત લીધી છે કે આત્મલક્ષ્મીનો મહિમા આવે, ઓળખાણ વિના આવે નહીં કદી. કોઈને કોઈનો મહિમા ઓળખાણ વિના આવે નહીં, આવી શકે નહીં. તેને બીજા બધાનો મહિમા ઉડી જાય. બહારથી ભાષામાં મહિમા કરે એટલે ઓળખાણ થઈ ગઈ છે એમ પણ નથી. ઓળખીને મહિમા આવે તે મહિમા ખરો છે, અને એ મહિમા જેને થાય અને બીજાનો મહિમા આવે એ પ્રશ્ન રહેતો નથી. સ્વરૂપ નો મહિમા હોય અને બીજાનો મહિમા હોય નહીં. સતનો પણ મહિમા અને અસતનો પણ મહિમા બે વાત બની શકે. સતનો મહિમા આવે ને સતનો જ મહિમા આવે ને અસતનો મહિમા એને આવે ને
અસતનો
સાચા રૂપિયા પણ ભેગા કરે ને ખોટા રૂપિયા પણ ભેગા કરે કરે ને સાચા ને ખોટા કોઈ બે ભેગા કરે સાચા ભેગા કરે સાચા જ ભેગા કરે એક પણ ખોટો આવે તો
કાઢી નાખે
પેલા તો ઉંદરે જડી દેતા શું કરતા ચૂલી મારીને ઉંદરે જડી દેતા પોતે ચલાવે ને બીજાને ચલાવવા દે નહીં પોતે છેતરે નહીં બીજાને છેતરવા દે નહીં જીવા છે કે નહીં એક દ્રવ બીજા દ્રવ ને કરે તો નહીં પણ અડે પણ નહીં સ્પર્શે પણ નહીં એક રજકણ તો બીજા રજકણ ને અડે કે નહીં પૂતગળ એનું નામ આપ્યું પૂતગળ એટલે પુરાય છે જોડાય છે પુરાય છે એટલે જોડાઈ જાય છે આંગળીમાં અનંત રજકણ છે એક આંગળીમાં અનંત રજકણ છે જોડાણા છે કે નહીં સંયોગ દ્રષ્ટિએ આ દેહ ને આત્મા કા યોગ યોગ નામ જોડાણ કહ્યું છે મન વચન કાય ના ત્રિયોગ બહુ મહિમા કરે ને તો એમ કે હે પરમેશ્વર હે જિનરાજ હે વિતરાગ હું ત્રિયોગ વંદન કરું છું આપને ત્રણેય યોગથી વંદન કરું છું મારા મનથી નમું છું મારા વચનથી સ્તુતિ કરીને નમું છું મારા શરીરથી સાષ્ટાંગ પ્રણામ કરું છું સાષ્ટાંગ એટલે આઠે અંશે પૂરા શરીરથી કે છે પણ અડ્યાની ને આ જોડાયેલા હું અડ્યા નથી કે છે એ રજકણ બીજા રજકણને એડ્યું નથી આત્મા જળને શરીરને અડ્યો નથી બીજાના શરીરને અડે છે એ પ્રશ્ન નથી બીજાના આત્માને અડે છે એ પ્રશ્ન નથી આ સ્પર્શનું જ્ઞાન થાય છે અને આ કાગળ છે સુમાળો છે આ સુમાળું છે સ્પર્શ કરે છે તેની જ આત્મા એ સ્પર્શ સંબંધીનું જ્ઞાન કરે છે આત્મા સ્પર્શે છે એ વાત નથી આમ છે કેમ આ ભાઈ કયો છે આમ તો દેખાય છે આ સ્પર્શ કર્યો ટાઢું હતું તો ટાઢું ઊનું હતું તો ઊનું સ્પર્શમાં આવ્યું સુવાળું ખરબચડું હલકું ભારે સ્પર્શની પર્યાય લીધી છે ને આઠ પર્યાય લીધી છે કે એ જળની પર્યાય જળમાં છે ચેતનમાં તો સ્પર્શ નામનો ગુણ જ નથી અરુગમ ગંધમ સ્પર્શમ અલિંગ્રહણની ગાથા છે કે નહીં અરુગમ ગંધમ રૂપ નથી સ્પર્શ નથી ગંધ નથી એનામાં ગુણ નથી તો પર્યાય હોય ક્યાંથી આત્માને સ્પર્શ નામનો ગુણ નથી તો એને સ્પર્શનો પર્યાય થાય ક્યાંથી કે હોય ક્યાંથી એ પ્રશ્ન રહેતો નથી ગુણ જ નથી એનામાં એ પૂતગળનો ગુણ છે પણ પૂતગળ તો પૂતગળને સ્પર્શે છે કે નહીં કે નહીં એક રજકણ બીજા રજકણને સ્પર્શે એ ગુણ નથી પોતાના સ્પર્શ ગુણની એને પર્યાય હોય છે ચાર આંખમાંથી પ્રતિપક્ષ નથી હોતી ઠંડો હોય ત્યારે ઊંડો ન હોય ને સુવાળો હોય ત્યારે ખરબછડો ન હોય પણ એ પોતાના ગુણની પર્યાય પોતામાં છે એ બીજાને સ્પર્શે છે એ વાત ગુણમાં છે નહીં એક દ્રવ બીજા દ્રવ ને કરે તો નહીં પણ અડે પણ નહીં એવી પ્રત્યેક પદાર્થની પરસ્પરની ભિન્નતા છે ભિન્નતાની દિવાલ મેરુ જેવડી જબરજસ્ત છે
બરોબર
નાની સુની જેનું ઉલ્લંઘન કરવું અસંભવિત અને અશક્ય છે ક્યારેય પણ થઈ શકતું નથી અને પોતપોતામાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પોતામાં પ્રત્યેક દ્રવ્ય છે તે સ્વતંત્ર છે, પોતાનું કાર્ય પોતાની મેળ કરી રહ્યા છે, કોઈને સ્પર્શીને કે કોઈને આધીન કોઈ પદાર્થ કોઈનું કાર્ય કરી રહ્યા નથી. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ થાય છે, વળી પ્રત્યેક પદાર્થની અવસ્થા એના સ્વકાળે નિયમિતપણે થાય છે, એક સમય પણ આગી પાછી થતી નથી. લોકોને સમાધાન રહેતું નથી, કહે છે કે પણ આ આટલા પુણ્ય કરે છે ને એને દુઃખ કેમ પડે છે, આ આટલા પાપ કરે છે ને એને કેમ બાદશાહી છે શ્રીમંતાય છે અને પુણ્ય ફળ મળે છે અને પાપ તો ઘણું કરે છે ને પુણ્યનું ફળ કેમ ભોગવે છે. ભાઈ અત્યારે કરેલા અત્યારે ભોગવવાના એને પ્રસંગ છે નહીં. ખીચામાં નોટ હોય તો દારૂ ખરીદે, દારૂ પીએ, નોટ છે ત્યાં સુધી વાપરશે, પુણ્યની નોટ છે ત્યાં સુધી વાપરશે, પછી નરકાદીમાં ત્યાં ચાલ્યો જશે. આ જો ને મોટા મોટા કારખાના કરે તો શું છે, એ મોટરમાં ફરે છે, એરોપ્લેનમાં ફરે છે, કપડાં હારા પહેરે છે, હારું હારું ખાય પીએ ને મજા કરે છે, કાંઈ પ્રતિકૂળતા નથી. અંદર હોળી હગે છે એ તો કોઈને દેખાતી નથી, એને બચારાને અંદર શું થાય છે એ તો કોઈને દેખાતું નથી. મોટરમાં બેઠો એમ જુએ છે પણ મોટર એની છાતી માથે બેઠી છે એને દેખાતું નથી. આમ છે કે ભાઈ એ બધા પછી કારખાના વાળા પાર્લામેન્ટમાં નીચે જશે, ગુરુદેવ અને પાર્લામેન્ટ કહેતા મારે, આ બધા મોટા મોટા હિંસાના ધંધા માંડીને બેઠા છે, કાપડની મિલો કરે છે, મશીનોની ભઠ્ઠી બધી હાલે છે ને, અંદરમાં આત્મામાં કસાઈની ભઠ્ઠી હાલે, બહારમાં અગ્નિની ભઠ્ઠી હાલે, આ સ્કૂલ કરીને જાય નીચે પાર્લામેન્ટમાં, પાર્લામેન્ટ ભરાય છે નીચે નારકીઓની. કેમ અત્યારે થતું નથી કે એના સ્વકાળે એ થાય,
બરોબર
ક્યારે થાય
સ્વકાળ
કે એના ક્રમમાં એ થશે. આજે ગોટલી વાવી ને આજે ને આજે આંબો થઈ ને આજે ને આજે એની કેરી પાકે ને આજે ને આજે હું એને ભોળીને ખાવ, એ વાત બનતી નથી, લૌકિકમાં પણ બનતી નથી. વાવે આજે ને ઉગે એને એના કાળે, જેવું જે બીજ હોય ત્યારે તે ઉગીને થાય. આંબા પાણી ભીંડી વાવી હોય, ભીંડી મહિનામાં તો બે હાથની થાય, આંબો માંડ અડધો ટસુ વધે, આ તે કઈક આંબો છે કઈ, આ જુઓ બે મહિનામાં બે હાથનો ખરાક દેખાનો કદ કર્યો. બાપુ પણ તું બે મહિનામાં સુકાઈ જઈશ અને આને 20 વર્ષે કઈ થશે નહીં, ખુલી ફાલીને મોટો થશે. જેનું જે બીજ હોય છે એ પ્રમાણે એનો ઉદયને ફળ આવે છે, જેવું બીજ વાવે છે અનુસાર. એ શું સૂચવે છે કે પર્યાયોની ક્રમબદ્ધતાને સૂચવે છે, એની ક્રમ નિયમિતતાને સૂચવે છે. દરેક દ્રવ્યની પ્રત્યેક દ્રવ્યની જે પર્યાય છે તે ક્રમબદ્ધ થાય છે. આત્મા માત્ર જ્ઞાયક પરમાનંદ સ્વરૂપ છે, આ એનું તાત્પર્ય છે. જો પ્રત્યેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ થાય છે તો તારે તો ક્યાંય માથાકૂટ કરવાની નહીં, તું જ્ઞાયક સ્વરૂપે છું, પરમાનંદ સ્વરૂપે છું, જે સ્વરૂપે છું એવા સ્વરૂપે તું જ્ઞાયક પણ રહી જા. જ્ઞાયકનો માત્ર જ્ઞાયક પણ અનુભવ કર, બસ વાત પૂરી થઈ ગઈ. પછી તારે કોઈ પર્યાય ની ચિંતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. અરે ખુદ તારી પર્યાય ની દુશ્ચિંતા પણ તું છોડી દે, તું જ્ઞાયક છું એમ જાણીને જ્ઞાયક પણ રહેવું અને ચિંતા ન કરવી એ ધર્મ છે, એ કર્તવ્ય છે. એમ જે છે કે આત્મા માત્ર નાયક પરમાનંદ સ્વરૂપ છે, આ ભગવાન સર્વજ્ઞદેવનો દિલધ્વનિનો ઉપકાર છે. ગુરુદેવ શ્રી તો ઘણી વાર એ સભામાં કહેતા કે સિમંદર ભગવાન અત્યારે જે સમોસરણમાં બેસીને જે વાત કરે છે એ આ વાત કરે છે, એમ કહેતા. સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ભગવાનની વાણીમાં આ વાત ચાલે છે કે એક દ્રવ બીજા દ્રવને કરતું નથી, પ્રત્યેક દ્રવ સ્વરૂપ સ્વતંત્ર છે, આત્મા જ્ઞાયક પરમાનંદ સ્વરૂપ છે અને પર્યાય બધી ક્રમબદ્ધ છે. આમ સર્વજ્ઞદેવના દિવ્ય ધ્વનિનો આ પુકાર છે, આ વાત એમને કરી છે. ઠીક, પોતે ત્યાંથી સાંભળીને આવે એમનું અંતર પ્રતીકથી એ વાત કરે છે. ભગવાન પણ અત્યારે આ જ વાત કરે છે, બીજી વાત કરતા અર્થાત આ વસ્તુનું સ્વરૂપ છે કે જે ભગવાનની વાણીમાં પ્રસિદ્ધ થાય છે, જાહેર થાય છે. એમ વાત છે. આ જ વાણી ભગવાનની આવી જ વાણી છે, આમાં એમાં કોઈ ફેર નથી.
બરોબર,
એમાં કોઈ ફેર નથી. કાલે એક વાત બહુ સરસ કહેવી રહી, સૂર્ય કીર્તિ તીર્થંકરની વાત ચાલી, વાત તો એમ જ ચોક્કસ છે, એમાં કઈ ફરે નથી. એ વાત કહેતા એમની જે દ્રઢતા છે એ બહુ સ્પષ્ટ થતી હતી. સૂર્યકુલ કીર્તિનાથ ભગવાન તીર્થંકર થશે ગુરુદેવ એ નામથી. જાતિ સ્મરણમાં તો ઘણાને શંકા થાય, જાતિ સ્મરણની વાત છે, વાત એમ જ છે, વાતમાં કોઈ ફેરફાર થાય એવું નથી. એ વાત ફરી હું નથી, એ જે દ્રષ્ટાથી વાત કરતા હતા ખાલી થોડી ચર્ચા કરતા, જરા વિશેષતા લાગતા. સ્મરણનો વિષય ને આટલો ચોક્કસ, કેવળ જ્ઞાન જેવો ચોક્કસ. શું કહે છે કે આવી અધ્યાત્મની સૂક્ષ્મ વસ્તુ આ કાળે જેને અંદરમાં રુચિ અને જે પ્રણમી જાય છે એવા જીવોને એક બે ચાર ભવ જ હોય, વધુ ભવ હોય નહીં એમ શાસ્ત્રમાં આવે છે. અહીંયા આ કાળે કોઈ સમ્યક દ્રષ્ટિ થાય તો એને બે ચાર ભાવ થી વધારે ન હોય એમ કેમ હોય? કેમ કે અહીંયા જે વિષમ પરિસ્થિતિ છે, જીવોના જે વિષમ પરિણામ છે, એમાં આવા સમપરિણામ, સમ્યક દર્શનના સમપરિણામ થવા ઘણા દુર્લભ છે.
બરોબર,
છતાં જો કોઈ અપૂર્વ પુરુષાર્થનું પરાક્રમ કરીને ત્યાં સુધી પહોંચે તો એને બે ચાર ભાવ થી વધારે હોય નહીં.
હોય નહીં,
ભલે અહીંથી સીધું કોઈ સિદ્ધાલયમાં આ કાળે જતું નથી, આ ક્ષેત્રથી મહાવિદ્યાદિત્ય બધા મનોક્ષેત્ર છે, પણ આ ક્ષેત્રથી જતું નથી, છતાં અહીંયા કોઈ દિવ થાય બે ચાર ભક્તિ એ સ્પષ્ટ સ્થિતિ જોવામાં આવે છે. શું કહ્યું આવી અધ્યાત્મની સૂક્ષ્મ વસ્તુઓ આ કાળે જેને અંદરમાં રૂચિને પરણમી એમને સિદ્ધિ પરિણમતી નથી. જે આ અધ્યાત્મનો વિષય છે, જે આત્માના ગુણ ગવાય છે, એ વિષય જેને રૂચે છે અંદરમાં, અનન્યપણે રૂચે છે. તું રૂચતા જગત બની રૂચિ આ છે, એનું બીજું પડખું લીધું છે કે જેને આત્મા રૂચો એને જગતની રૂચિ રહેતી નથી. જગતમાં હું આમ થાવ ને તેમ થાવ એ વાત એને રહેતી નથી. બધું ભૂલી જાય છે. પોતાનો મહાન આત્મા, એની માનતા પાસે જગતના કોઈ પદ મહાન નથી. એ જેને અંદરમાં રૂચિને પરણમી એવા જીવોને પરિણમન થઈ ગયું, ત્યાં સમ્યક દર્શન થઈ ગયું, ભાવ છેદ થઈ ગયો, અનંતા ભવનો છેદ થયો, એવા જીવોને એક બે કે ચાર ભવ જ હોય ને વધુ ભવ હોય નહીં, આ ગેરંટીડ વાત કરી છે. આ કંપનીઓ ગેરંટી આપે છે ને, 5 વર્ષની ગેરંટી. આ સર્વજ્ઞ ભગવાનની શાસ્ત્રમાં ગેરંટી આપેલી છે, ગેરંટી કાર્ડ છે, શાસ્ત્ર છે એમનું ગેરંટી કાર્ડ છે. હવે આ સંસારમાં તારું પરિભ્રમણ નથી, 2-4 ભાવમાં તારો છુટકારો, ને એ 2-4 ભાવમાં પણ તારી ઉત્તરોત્તર જે સાધક દશા છે, નિર્મળ દશા છે, એ બધી સુખશાંતિની દશા છે. હવે તારે કાંઈ ઉપાધિ નથી. એ તો ભિન્નતા કરી કે ઉપાધિ ખંખેરી. ઉપાધિ તો ત્યાં સુધી છે કે જ્યાં સુધી એને ભિન્નતા ભાસતી નથી. બસ બાકી ભિન્નતા આવી એટલે એને પર પદાર્થની ઉપાધિ રહેતી નથી. હવે કારણ લઈએ છે, આવું શાસ્ત્રમાં આવે છે અને એમ જ હોય એનું કારણ પોતે બતાવે છે. કેમ કે આ કાળે કેવળી નથી, કેવળ જ્ઞાનીઓનો સદભાવ નથી. તીર્થંકરનો 24 તીર્થંકર પૂરા થઈ ગયા એટલે 25મા તીર્થંકર નો કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ જે કેવળી હોય તીર્થંકર પછી જે કેવળીઓ થાય છે, એ 4થા આરામાં તો તીર્થંકરો પછી બીજા તીર્થંકર નો ગેપ હોય તો વચ્ચે કેવળીઓ થાય, કેવળ જ્ઞાનીઓ થાય. મુક કેવળી ઉપદેશ ન કરે પણ કેટલાક કેવળીને વાણીનો યોગ હોય તો એના પણ સમોસરણ રચાય ને તીર્થંકરની જેમ એની ધર્મસભા થાય ને એની અંદર દેશના ચાલે. રામચંદ્રજીના વખતમાં સકલ કીર્તિ કરીને હતા, જયારે પોતે વનવાસમાં હતા ત્યારે એક વખત એમનો ઉપસર્ગ દૂર કરવાનો પ્રસંગ થયો હતો. પોતાને રામચંદ્રજીએ એમના ઉપર કોઈ બીજા ઉપસર્ગ કરતા હતા એટલે ધર્મી છે ને પોતે, અને હજી રાજ સહિત છે એટલે ભલે તે ભવે મુક્તિ જેનારા ચરમ શરીર ક્ષાયક સમની દ્રષ્ટિ હતા તો પણ મારી ન્યાય હઠાવે છે. એ જ મુનિને પોતે તો પછી પાછા વનવાસમાં આગળ ચાલ્યા જાય છે વિહાર કરતા કરતા. મુનિ પણ વિહાર કરીને પોતાની સાધના સાધતા સાધતા કેવળ જ્ઞાન પામે છે. જયારે ફરીને આ રાજને સંભાળે છે લંકામાંથી આવીને, ત્યારે એમને કેવળ જ્ઞાન થઈ ગયું હોય છે અને એ અયોધ્યાના ઉપવનમાં એનું સમોસરણ વિચાય છે અને પોતે સાંભળવા જાય છે. બરાબર, એવો પ્રસંગ આવે છે. પદ્મપુરાણ એ વચ્ચે કેવળી થયા કરે છે. આ કાળે ભગવાન મહાવીર સ્વામી પછી કોઈ કેવળીઓ નથી. 3 થઈ ગયા, એ થઈ ગયા એ તે કાળમાં જન્મેલા, 4થામાં જન્મેલા અને 5મામાં જેનું આયુષ ચાલુ રહેલું એવા. પણ 5મ કાળે કોઈ જન્મીને કેવળ જ્ઞાન પામે એ પરિસ્થિતિ અહીંયા મુનિદશા સુધીના પુરુષાર્થ વાળા જીવોનો સદભાવ થાય છે. કેવળ જ્ઞાનના પુરુષાર્થ વાળા જીવોનો અહીંયા સદભાવ નથી. આ કાળે અહીંયા કેવળી નથી, અવધી જ્ઞાની કે મનોપર્ય જ્ઞાની પણ નથી. આ કાળે કોઈ અવધિ જ્ઞાની પણ જોવામાં આવતા નથી કે મનોપર્ય જ્ઞાની પણ જોવામાં આવતા નથી. શું આમાંથી લેવું છે કે આત્માની શક્તિ પ્રગટ હોય અને ચમત્કારિક રીતે શક્તિ પ્રગટ હોય એવા તો કોઈ અહીંયા જોવામાં આવતા નથી, કે જેથી આત્માની શક્તિનો કોઈને જલ્દી વિશ્વાસ આવે.
બરોબર.
શું થાય છે કે એવી શક્તિઓ પ્રગટ જોઈને કેટલાક ભવ્ય પ્રાણીઓને વિશ્વાસ આવે છે, ઓહો આત્મામાં તો અનંત શક્તિ ભરેલી લાગે છે. એ શક્તિની પ્રતીક થવાના આ બધા નિમિત્તો છે, એ નિમિત્તોનો અત્યારે સદ્ભાવ નથી. વળી આશ્ચર્યના કારણો ઇન્દ્રાદી દેવનું આવું થતું નથી, અહીંયા દેવો આવતા નથી ઇન્દ્રો વગેરે. નહીતર પણ ખ્યાલ આવે કે ઓહો જેના એક પુણ્યના વિકલ્પમાં ઇન્દ્રનો ટાંકો બાંધો એની વૃદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ આટલી બધી. એ ઇન્દ્ર તો કઈ એકલો આવે નહીં, અહીં સામાન્ય શેઠિયો એકલો ફરતો નથી, બે ચાર માખણી હારે ફરતા હોય કોણ છે ને. તો ઇન્દ્ર તો એના લાવ લશ્કર સાથે આવે, એકલા તો આવે નહીં. ત્યાં સ્વર્ગમાંથી આવે ને કે આખું આકાશ ગાજતું હોય એટલા ગગન ભેદી અવાજો અને બેન્ડ વાજા. અહીંયા પણ લગન ફગન કરે છે સામાન્ય માણસ, તો પીપુડા વગાડે છે.
બરોબર.
ઇન્દ્ર આવે ત્યારે તો શું થાય કે આખા આકાશની અંદર દેવો 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 અસંખ્ય દેવો તમને ક્યાંય જેને આકાશમાં દેખાય એવું લાગે છે. એટલી ધમાલ હાલ છે. પુનના યુગ છે ને, એ જયારે પૃથ્વી ઉપર આવે ત્યારે એના બધા રસાલા સાથે હોય છે. જાય છે કે નહીં પ્રધાનો વડાપ્રધાન બહાર જાય છે એકલા જાય છે? એના નોકર ચાકર એના નીચેના પ્રધાનો એને નીચેના ઓફિસરો આઈસીએસ આસિસ્ટન્ટો બીજા ત્રીજા ને કઈ કાફલો હોય છે કે નહીં? એ ઇન્દ્રની વૈભવ જોવાનું પણ અહીંયા મળતું નથી. એટલે પણ એના વિકારના ફળમાં આટલી વાત છે એવી શક્તિ પણ જોવા મળતી નથી એમ કેમ છે. અને ચક્રવર્તી આદિ જે મનુષ્યના પુન હોય છે એ પણ અહીંયા જોવા મળતા નથી. છતાં આત્માની શક્તિની કોઈ પ્રતીત કરી લે એમ કેમ છે? તો એને પછી લાંબા ભાવ હોય નહીં. એને ઘણે ઊંડે જઈને આ કામ કર્યું છે, તાગ લીધો છે, આત્માનો પત્તો લીધો છે. એને આ પરિસ્થિતિમાં જે કામ કર્યું છે એને ઘણી શક્તિથી કામ કર્યું છે.
બરોબર છે.
એટલી શક્તિનો ઉપાડ કર્યો છે કે હવે એ રખડ છે બે ચાર પગમાં છૂટી ગઈ છે. એ ન્યાય એમાં લેવો છે.
બરોબર. એની વાત કરી છે.